छुटी एक धारा पुर थी, धारा सम्मुख धाया। सदगुरु मोए आन मिले तब आत्म दर्शन। अध्यात्म क्षेत्र आत्मतत्व की प्राप्ति माटे छे, जेने अध्यात्मनो आनंद मेळवानी इच्छा छे एने अंतर्मुख बनवा माटे ध्याननु साधन अत्यंत आवश्यक छे। ध्याननो अभ्यास करता करता धीमे धीमे स्थिरता आवता आत्माने साथेनु अनुसंधान अवश्य थई शके। आत्मानुसंधान अशक्य नथी। मन जेटलू शांत थशे, जेटली जरूरियातो ओछी थशे, एटली मनमां निराश आवतानी साथे शारीरिक अने मानसिक स्थिरता आववा लागशे। परंतु आपणुं चंचल मन, आपणी व्यवहारनी, व्यवसायनी अने विषयोनी लोलुपता अधीराई क्यारे पण स्थिर के शांत बेसी बेसवा देता नथी। जेने अंतर्मुख थवानी इच्छा छे एने निष्ठापूर्वक विश्वास राखीने ध्याननु साधन अवश्य करवू जोईए। वधारे नहीं तो सवार साज एक नियम लईने अमुक समय सुधी अवश्य ध्यानस्थ थई अने आत्मा अभिमुख थवा माटे प्रयास करवो। ध्यान द्वारा करेलो पुरुषार्थ निष्फळ जतो नथी, ए अवश्य आत्मा सुधी लई जवा माटे मददरूप थई जशे। धारा छूटी एक धारा पर માણસને એના જીવનના કોઈ પણ વ્યવહાર કે વ્યવસાયમાં જો એને સંસ્કાર નાખવામાં આવે અને શીખવાડવામાં આવે તો એવો વ્યવહાર કે એવો વ્યવસાય એના માટે સરળ બની જશે। સમાજ એને કહેશે, લોકો કહેશે, ભાઈ એને બહુ સરસ જાણે છે, બોલાવો એને, એની પાસે જ કામ લો, એ સારું કરે છે, આપણે પૈસા આપીને પણ એની પાસે કામ કરાવ્યું છે। જો વ્યવસાય કે વ્યવહાર એકાગ્રતાનું પરિણામ એની દક્ષતા લાવી શકતો હોય એ વ્યવસાયમાં, તો આપણે દરેક ક્ષેત્રમાં અનુભવ કરીએ છીએ કે માણસ નિષ્ણાત છે, ખૂબ હોશિયાર છે, એની પાસે જ જવું જોઈએ, આ કેસ એને જ સોંપવો જોઈએ, કેમ કે એની અંદર નિપુણતા છે, એની કાર્યક્ષમતા એવી ઉચ્ચ પ્રકારની છે કે આપણને વિશ્વાસ મૂકવાનું મન થાય। જો વ્યવસાય અને વ્યવહારમાં માણસને એકાગ્રતા ખૂબ જ પરિપૂર્ણતા અને સફળતા અપાવી શકતી હોય, સંપન્નતા અપાવી શકે, તો ધ્યાનના અભ્યાસ દ્વારા આત્મા સુધી કેમ ન પહોંચી શકે। સામાન્ય વ્યવહાર કે વ્યવસાયમાં તમે નિષ્ણાત થઈ શકો છો, જ્યાં નોકરી કરતા હો ત્યાં પણ તમે એકવાર હાથ બેસી ગયો એટલે પછી વાત નહીં, રસોઈ બનાવવાની અંદર એકવાર હાથ બેસી ગયો એટલે એને આવડવાનું છે અને એની રસોઈ સુંદર થાય જ એમ। જો નાની નાની બાબતમાં માણસ નિષ્ણાત થઈ શકતો હોય, નિપુણતા લાવી શકતો હોય, તો આત્મનિપુણતા કેમ ન આવી શકે। માણસ જે કંઈ કરી શકે છે એનાથી થઈ શકે છે એ જ બાબત બતાવી છે, અઘરું નથી। મન લાગવું જોઈએ, એના પ્રત્યે લગાવ થવો જોઈએ, તો અવશ્ય એ પ્રાપ્ત થઈ શકે છે। આપણી પોતાની ઈચ્છા એમાં હોવી જોઈએ। ભગવાને 17મા અધ્યાયની અંદર બહુ સરસ વાત કરી છે, કે ભગવદ્ કૃપા પ્રાપ્ત કરતા પહેલા, શાસ્ત્ર કૃપા પ્રાપ્ત કરતા પહેલા આત્મકૃપા પહેલી મેળવવી પડે. મનની કૃપા ન હોય ત્યાં સુધી આત્મકૃપા નથી મળતી. આત્મકૃપા ન મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન થતું નથી, અને શાસ્ત્ર જ્ઞાન સિવાય ઈશ્વર કૃપા પ્રાપ્ત થતી નથી, અને એના વગર આત્મકૃપા પણ. તો માણસ સ્વયં સર્વપ્રથમ પોતાની મનની કૃપા પ્રાપ્ત કરવી પડે, આત્મકૃપા મેળવવી પડે, એના વડે જ એ ઈષ્ટ કૃપાને પ્રાપ્ત કરી શકે છે. એ મન અભ્યાસની અંદર એને પરોવવું પડે. બિલકુલ ઘરમાં જ્યારે પણ કોઈ ના હોય, અનુકૂળતા હોય, ત્યારે એક આસને બેસી બેસવા પ્રયત્ન કરો. સૌથી પહેલી તો શારીરિક સ્થિરતા લાવવી જ ઘણી કઠણ હોય છે. બેઠા પછી હલ્યાત કરીએ છીએ, હલ્યાત કરીએ અને શરીર હાલે, મને હલ્યા કરે. શરીરનું વ્યર્થ હલવું જાણો છો? માણસ બેઠો હોય ને આમ ખુરશીમાં બેઠો, ઊંચો બેઠો, આમ પગ હલાવ્યા કરે, આમ આમ હલાવ્યા કરે પગ, એ સમજવાનું એની માનસિક ચંચળતા છે. એના મનમાં સ્થિરતા નથી. એ બેઠો બેઠો પગ હલાવતો હોય કે હાથ હલાવ્યા કરતો હોય, ત્યારે સમજવાનું કે જેટલું બાહ્ય ચંચળતા છે એટલી જ આંતરિક ચંચળતા છે. સૌથી પહેલી શારીરિક ચંચળતા દૂર કરવી પડે. તમે સ્થિર કેટલા બેસી શકો છો? જો તો ઘણા માણસ ફોન કરતા હોય, ફોન પર વાતચીત કરતા હોય, તો સામો માણસ તો જોતો જ નથી, ખાલી વાત સાંભળે છે, છતાં હાથ ઊંચા નીચા થયા કરતા હોય. ફોન કરતો જાય અને હાથ ઊંચા નીચા કરતો જાય, એટલી મનની વ્યગ્રતા, એટલી સ્થિરતા નહીં. જ્યાં કોઈ જરૂર હતી હાથ નીચા ઊંચા નીચા કરવાની, એ ચંચળતા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એમ શાંતિથી બેઠો હોય છતાંય પગ હાથ હલાવ્યા કરે, તે પણ અસ્થિરતા છે, સ્થિરતા નથી, ચંચળતા છે. ધ્યાનમાં બેસતા જ્યારે મન, શરીર પહેલું સ્થિર થવું જોઈએ, અને શરીર સ્થિર થાય એટલે પાછળ મનને પણ થોડું ઘણું સ્થિર થવું જોઈએ. શરીર વ્યગ્રતા અનુભવતું ઓછું થાય, જકડામણ ઓછી અનુભવે બેસવા છતાં, શરીરની જકડામણ પછી મનને અડ્યા કરે, નડ્યા કરે. જેમ જોડે જોડે બેઠા હોય ને, એટલે પેલાને પાણી મારે, ઠૂંહો મારે, ધક્કો મારે, એમ આપણા શરીરમાં બેઠેલું મન આપણને ક્યાં તો શરીરમાં સ્થિરતા ના બેસે, એને એક ગોદો મારે, અથવા શરીર મનને ગોદો મારે, પણ સ્થિર બેસવા ના દે. મનની સ્થિરતા આત્મકૃપા માટે, આત્મદર્શન માટે અત્યંત આવશ્યક છે. જો મનની સ્થિરતા અને શરીરની સ્થિરતા આવી, તો ધ્યાન થવામાં પછી વાર નહીં લાગે, અને ધ્યાન દ્વારા અભ્યાસ કરીને એને એથી વધારે સુસ્થિર કરવાનું છે. તો આત્મદર્શનની પ્રાપ્તિ માટે માણસ પોતે અંતસ્થ બને, પેલો પોતાનામાં જ પોતે સ્થિર થાય, અને સ્થિરતાને અનુભવવા માટે પોતે પોતે પણ એટલો સ્વસ્થ રહેવો જોઈએ. ત્યાં આગળ શિથિલતા ન આવવી જોઈએ. જ્યારે પણ ધ્યાનમાં બેસો ત્યારે સ્થિરતા હોય, શિથિલતાને કાઢી નાખવી પડે, અને શિથિલતા જો રહી ગઈ તો એમાં તંદ્રા આવી જશે, ઊંઘ આવી જશે. એટલે મન ઊંઘમાં અંદર ઉતરી ગયા પછી મન રહેતું જ નથી, કદાચ સ્વપ્નાવસ્થામાં ફર્યા કરે. તો મનની સ્થિરતા એના માટે એણે ખૂબ જ શાંતિથી બેસવું પડે, અને બેસવામાં, શારીરિક અને મનની બંનેની એકબીજાની બીજાનો સંબંધ હોવો જોઈએ આવા સદભાવથી. ચંચલ મન, વ્યગ્ર મન, અશાંત અને દુઃખી મન એને સ્થિર કરવા માટેનો આ એક ઉપાય. એટલે જ્યાંથી પ્રવાહનો આરંભ થયો અધ્યાત્મનો, કે આ ક્ષણભંગુરતા, નાશવંતતા, આત્માની શાશ્વતતા જે અચલ હોય, એમ અચલ છે આત્મા, તો એની સાથેનો સંબંધ મારે ક્યાં સુધીનો ને કેટલો, સ્વયં મારે કહેનારો આત્મા સ્વયં પોતે છે. શરીરથી ભિન્ન હોવા છતાંય, શરીરની સાથે બેઠેલો હોવા છતાંય એનો સંબંધ જલ કમલવત છે, નિસ્પૃહતા, અકિંચનતા. એમ વ્યવહારમાં પણ તમે અકિંચનતા અને નિસ્પૃહતા રાખો, કરવાનું ખરું પણ એની પાછળ બીજી કોઈ પણ જાતની અપેક્ષા નહીં રાખવાની, અને જે કંઈ પરિણામ આવ્યું એના માટે ચિત્ત સ્વસ્થ હોવું જોઈએ. વ્યગ્રતા કે ઉગ્રતા ત્યારે ન આવવી જોઈએ. બિલકુલ. તો જે આત્માની શક્તિ છે એની સ્થિરતામાં રહેલી છે. આત્મબળ જો કેળવવું હોય તો સ્થિરતાની આવશ્યકતા ઘણી. જે માણસ ઠરેલ હશે ને એનામાં જ આત્મબળ હશે. ઉંમર ગમે એટલી હોય પણ જો ઠરેલ નહીં હોય તો આત્મબળ નહીં પ્રાપ્ત કરી શકે. આત્મબળ એ જ જીવન જીવવા માટેનું, એટલે શરીરને જીવવા માટેનું એક સાચું સાધન છે. શરીર નિર્બળ એ ચાલી શકે, મન નબળું હોય તો પણ ચાલી શકે, પણ જ્યારે આત્મબળ તૂટે ત્યારે માણસ ભાગી પડતો હોય છે. એને કશાયનો આશ્રય ન રહે, કશાયનો આધાર ના રહે, કારણ કે જીવનમાં આત્મા એક સર્વશ્રેષ્ઠ તત્વ છે. શરીર ભાગી પડે દુઃખથી, રોગથી, કોઈ પણ પ્રકારના વ્યવહારથી, પણ આત્મબળમાં સારું હોય તો જે માણસ ટકી શકે. મનોબળ કદાચ મનોબળ તૂટી જાય તો પણ એને વાંધો ના આવે, કેમ કે હજુ આત્મબળ છે એની પાસે. તો એ જેને સ્પિરિચ્યુઅલ કહેવામાં આવે છે આત્મબળ, એના વડે એ વ્યક્તિ, એ સાધક પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે પરિપૂર્ણ થઈ જાય. એને કોઈ પણ જાતની વીક ના રહે, કોઈ પણ જાત ડર નહીં ન રહે, પણ એટલું ચોક્કસ સમજી લેવાનું, એટલું ચોક્કસ અનુભવી લેવાનું કે માણસ નાની નાની બાબતોમાં એકાગ્ર થઈ અને નિષ્ણાત બને છે તો આ તો પોતાના સ્વરૂપમાં જ પોતે એકાગ્ર થઈ સ્વસ્વરૂપને જાણવા માટે, સ્વસ્વરૂપને જાણવા માટે એને પોતે જ પોતાના સ્વરૂપમાં જ એને સ્થિર થવાનું છે. અને જે અંતસ્થ થયો, પોતાનામાં આવીને બેસી ગયો, પછી એ નિર્ભય થઈ ગયો, બહારનો કોઈ સ્પર્શ રહેતો નથી. જેને બહારનો સ્પર્શ છે એને જ બાહ્ય ડર રહે. બીક માણસને બહારથી લાગતી હોય છે, અંદર નથી લાગતી. જે કોઈ ભય છે એ બાહ્ય ભય હોય છે. જ્યારે એ આંતરિક અંતસ્થ બની જાય ને તો નિર્ભય થઈ જતો હોય છે. કે જેમ ઘરના બારી બારણા બંધ કરી દીધા અને પોતાના ઘરમાં પોતે બેસી ગયો અને પછી નિરાંતે સુઈ જાય બધું બંધ કરીને, રાત્રે ના જાગે તો પણ ચાલે. કેમ કે બાહ્ય ભયથી એ સંપૂર્ણ સુરક્ષિત છે. પણ કોઈ બહાર મેદાનમાં જઈને સુઈ જાય, ભલે ગરમીના દિવસો સરસ મજાનો પવન આવતો હોય અને ખુલ્લા મેદાનમાં જઈને સુઈ જાય, તો બંધ ઘરની અંદર જેવી ઊંઘ આવે એ ખુલ્લા મેદાનમાં આવશે ખરી. બાહ્ય ભય એનો ડરાવે છે, શું થશે, કોણ આવશે. એટલે એ પોતે ઊંઘ લઈ જ જશે. જેમ આપણે ઘરમાં સુરક્ષિત છીએ બધું જ બંધ કરીને, એમ આપણે આપણા પોતાના સ્વમાં, આ શરીર આપણું ઘર છે અને આપણે જ આપણા ઘરની અંદર બેસી જઈએ તો આપણે નિર્ભય, કારણ બહારથી અપમાન નથી થવાનું, કોઈનો ડર લાગવાનું નથી, કોઈની બીક નથી, બહાર કોઈ રીતે દુઃખી થવાનું નથી, કારણ કે આપણે આપણા ઘરમાં આવીને બેસી ગયા છીએ. બસ એમ મનોવૃત્તિ સહિત બધી જ ઇન્દ્રિયોને આપણે આપણા પોતાનામાં જ સમાહિત કરી લો. બાહ્ય ભય બધા ટળી જશે. કોઈ પણ પ્રકારનો ભય તમને લાગશે જ નહીં. અને પછી તો ભગવાને કહ્યું છે, ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ. પોતે સ્વયં અંદર બેસી ગયો છે, એ બીકને પણ બીવડાવી દે એવી શક્તિ છે આત્મા. એ આત્મબળ પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા આગળ મહારાષ્ટ્રીએ બતાવ્યું મહારાષ્ટ્રના બતાવવાની અંદર આપણને જે છેલ્લા દોહાની અંદર કહ્યું કે ધારા છૂટી એક ધારા પૂરથી, ધારા સન્મુખ ભાયા. પોતે જ પોતાના સ્વસ્વરૂપની અંદર એની સાથે ગતિ મળી ગઈ એને, એના પરિણામ સ્વરૂપ એ પોતે એની અંદર ગતિ મળતા નિર્ભય થઈ ગયો. બસ મારા જીવનની ગતિ મને મળી ગઈ. અને ક્યાં સુધીની ગતિ મળી ગઈ? જેમ નદી સાગરમાં મળી જાય અને નિર્ભય થઈ જાય, એની અંદર પોતાના સ્વસ્વરૂપને સમાવી દે, એમ આત્મા પણ પોતાની ગતિ પ્રાપ્ત થઈ જાય અને સ્વસ્વરૂપ રૂપ સાગર સ્વરૂપ, સુખસાગર સ્વરૂપ પોતાના ઈષ્ટદેવ ગુરુ મહારાજની અંદર ભળી ગયા બધી જ રીતે. એટલે જેમ નદી પોતાનું અસ્તિત્વ સમર્પિત કરી દઈને એમાં સમાહિત થઈ જાય છે, એમ શિષ્ય ગુરુમાં સમાહિત થઈ જાય, આત્મા પરમાત્માની અંદર મળી જાય, અને એ રીતે આત્માની વ્યાપકતા, ઈશ્વર અને આત્મા એ જુદા નથી. આત્મતત્વ એ ઈશ્વરમાં ભળી જઈ શકે છે. જેમ પાણીની ટીપું સાગરમાં ભરી જાય, એમ આ જીવ આત્મા એ ઈશ્વરમાં ભળી જાય. અને એ રીતે મહારાજે કહ્યું, તબ આત્મદર્શન, આત્મદર્શનની પ્રાપ્તિ આ રીતે થઈ શકે છે. હરિ ઓમ તત્સત. ધારા સન્મુખ ધાયા. જીવનનું આંગણું એક પહાડ જેવું છે, પર્વત, એની ઉપરની વનસ્પતિ, એમાંથી નીકળતી નદીઓ કે જેની ચેતના જીવંતતા છે, એ માનવ જીવન પણ એનામાંથી અનેક સ્ત્રોત વહ્યા કરતા હોય છે. અંતઃકરણમાંથી નીકળતા જે પ્રવાહો છે એ દરેક પોતપોતાના પ્રવાહમાં પોતાને રુચિ પ્રમાણેનો જે પ્રવાહ છે એનો સ્વીકાર માણસ એના જીવનમાં કરી લેતો હોય છે. કોઈક વ્યક્તિના જીવનમાં ભોગોના પ્રવાહ વહેતા હોય કે શરીર ધારાપુર તો છે જ, શરીર એ ધારાપુર છે, એમાંથી અનેક ધારાઓ નીકળે છે, સુખની હોય, દુઃખની હોય, ભોગોની હોય, સાધન ભજન તપની પણ હોય. જીવન આખું એક પર્વત સમાન છે જેમાંથી અનેક સ્રોત, ક્યારેક રુચિ અનુરૂપ પણ પ્રવાહ વહેતા હોય, જ્યારે રુચિની પ્રતિકૂળ પણ પ્રવાહો વહેતા હોય છે. માણસના જીવનમાં વહેતા પ્રવાહો ક્યારેક મન હલકા સ્રોતોમાં પણ પ્રવાહિત થઈ જતું હોય છે, જેને આપણે ગટર કહીએ, ગંદકી કહીએ, એ મનમાંથી જ પ્રસ્ફુટિત થયેલી એક વૃત્તિ છે કે જે ધારામાં પરિણમે છે. ભોગવિલાસની ઈચ્છાઓ પણ આ જ શરીર જેને ધારાપુર કહ્યું એની સાથે સાથે મહારાજના એક સંત વિષ્ણુદાસજીએ દેહને નગર કહ્યું છે અને એક ભજન 108મું ભજન છે એમાં ગાયું છે, દેહનગર દસ દ્વારનું રચ્યું રમવાને રાસ, તાન તાળે ચૂકે નહીં મેળવે દાવે દાવ, હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રિછાય. આજે દેહનગર જેને ધારાપુર કહ્યું અહીંયા આગળ લક્ષ્મણદાસજી મહારાજે, તો એ ધારાપુરની જીવનની પર્વતાળ આ જિંદગીમાં કેટલાય સ્રોત અવનવા આગળ પાછળ વયા જ કરતા હોય. પવિત્ર સ્રોત આવે એના માટે તો લક્ષ્મણદાસજી મહારાજ આપણને ઉપાસનાની ધારા તરફ વાળી રહ્યા છે. પણ જીવન એક એવું પ્રવાહોની શરૂઆત સૌથી પહેલા આપણા અંતઃકરણમાં થતી હોય છે અને પછી એ પ્રવાહ જ્યારે વહેવા માંડે ત્યારે ધારા સન્મુખ ધાયા, એ ધારાના પ્રવાહની અંદર એની ગતિની સાથે સાથે એની સન્મુખ એ વહેવા માંડે. જો એની વૈચારિક ધારા અધોગતિની હોય તો એ પ્રવાહ એને અધોગતિ તરફ લઈ જશે અને એ જ ધારા અંદરથી જે સ્ફુરી છે એ સાધક તરીકેની હશે, સાત્વિક હશે તો ઉર્ધ્વમુખી બનશે. ધારાનો અર્થ માનવ જીવનની અંદર ધારા સન્મુખ ધાયા, પણ જેમ આગળ મહારાજે કહ્યું શાસ્ત્ર કી સાથે સમજ ગયા હતા પણ મેરા મન નહીં માના, એમ અહીંયા ગાડી મન મનીરામ માને નહીં, ધારા છૂટી એક ધારા પૂરતી પણ મેરા મન નહીં માના, એને સ્વીકારવા તૈયાર ન હોય. હંમેશા જીવન એવું મનની વૃત્તિ એવી છે, અસદનો સ્વીકાર વહેલો કરી લે છે અને સદનો વિચાર સત્યનો સત્યનો સ્વીકાર કરતા એ ખચકાતું હોય. સદગતિ આપનાર છે છતાંય અસતનો સ્વીકાર દરેક જીવન બહુ જલ્દી કરી લેતું હોય છે. જેમ લોહ ચુંબક લોઢાની રજકણોને તરત ખેંચી લે ચુંબકની આફત, એમ આપણી વૃત્તિઓ પાપ વૃત્તિઓને કારણે એને આકર્ષિત કરે છે. અંતઃકરણ આખું સ્વયં પોતે અંતઃકરણ જ એનો સ્વભાવ છે. બને ત્યાં સુધી હીન વૃત્તિઓની પાછળ ભટકતું ફરે અને એને જ એના જ પ્રવાહમાં એ તણાતું હોય છે. પણ અહીંયા સ્પષ્ટ બતાવ્યું કે સદગુરુ મોએ આ મળ્યો. મને જ્યારે ગુરુ મહારાજ મળ્યા, મને અવધૂત યોગીરાજ સંતરામ મહારાજનો મને પ્રાપ્ત થયા, ત્યારે જ મારું મન આત્મતત્વને સ્વીકારવા માટે તૈયાર થયું. ગુરુ મહારાજની કૃપાદ્રષ્ટિ નહોતી, ગુરુ મહારાજનો અનુગ્રહ નહોતો કે માર્ગદર્શન નહોતું, ત્યાં સુધી આ મન માત્ર શરીરનો જ સ્વીકાર કરતું હતું, શરીરને જ જાણતું હતું, શરીરને જ જાણતું, આત્માને નહોતું જાણતું. હંમેશા સદગુરુ સિવાય કોઈ પણ આત્માની ઓળખ બીજો આપી શકતો નથી, અને સદગુરુ સિવાય આત્માની આત્માનો પરિચય પણ થઈ શકતો નથી. જે લક્ષ્મણદાસજી મહારાજ આપણને કેટલું અત્યાર સુધી કહેતા આવ્યા છે, બધી જ પરિસ્થિતિ પ્રત્યક્ષ દેખાવા છતાં એનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. કેમ? સ્થૂલ દ્રષ્ટિ છે, જ્યાં સુધી સ્થૂલ દ્રષ્ટિમાં સ્થૂલનો જ સ્વીકાર થવાનો, અને સૂક્ષ્મ હશે ત્યાં સૂક્ષ્મનો સ્વીકાર થશે. સ્વીકાર જે સ્વીકાર કરવાનો હોય એને બદલે એ અવળી દિશાની અંદર જાય છે. એ વૃત્તિઓને આત્માપરક કરવા માટે જે સ્થૂલ ભાવ છે એ તો જન્મો જન્મથી દ્રઢ પડેલા સંસ્કાર છે, પણ એમાંથી બહાર આવવા માટે કોઈક સદગુરુ કે જેની પાસે અનુભવ હશે, જેની પાસે આત્માની અનુભૂતિ હશે, એ જ બીજાને આત્માની અનુભૂતિ કરાવી શકે. વૃત્તિઓ ક્યારે પણ સદને સ્વીકારવા માટે જલ્દી તૈયાર થતી નથી, અસદને સ્વીકારશે. શરીરના ભોગો સ્થૂલ ભાવો એને માની લેતા પકડી લેતા સેજેવા નથી લાગતી, કારણ સ્થૂલ પ્રત્યક્ષ છે. સ્થૂલના ભોગોના અનુભવો એ પણ એને ત્યાંને ત્યાં જ થતા હોય છે, પણ એનું કારણ એક સમજવાનું. સ્થૂલ ભાવ છે ત્યાં સુધી સ્થૂલના સંબંધોમાં સ્થૂલનો જ એને અનુભવ થવાનો, અનુભૂતિ થવાની. પણ એ સ્વયં જ્યારે આત્મા તરફ થાય, આત્મા પ્રતિ જ્યારે એનો ભાવ જાગે, ત્યારે સૂક્ષ્મ ભાવ આવશે, અને સૂક્ષ્મ ભાવ વડે જ એ સૂક્ષ્મનો સ્પર્શ કરી શકશે. સૂક્ષ્મની અનુભૂતિ પણ સૂક્ષ્મ દ્વારા જ થશે. શરીરના ભાવોનો સ્વીકાર જલ્દી થઈ જાય છે, આત્મા સૂક્ષ્મ ભાવથી છે એનો જલ્દી સ્વીકાર કરવા માટે આપણી તૈયારી હોતી નથી. પણ કોઈક મહાપુરુષ લક્ષ્મણદાસજી મહારાજની માફક પ્રાપ્ત થાય અને એના પોતાના અનુભવ પ્રમાણે એ જ્યારે આપણને એ માર્ગે લઈ જાય, એ દિશા તરફ વાળે કે જો એકાગ્ર થા, ધ્યાનમાં બેસી જા, અને હવે જે સ્થિરતા આવી એની અંદર શક્તિપાત પણ આપે, અને જે સ્પર્શ સ્પર્શ શક્તિપાત આપ્યો, સ્પર્શ દીક્ષા, એના વડે મન જે પરિસ્થિતિનો અનુભવ કરે છે, સાત્વિકતાનો, શાંતિનો, એક આનંદનો અનુભવ કરે છે,